આધ્યાત્મિક રીતે એ આપણા જીવનમાં બનવું જોઈએ. મારા ગુરુ મહારાજ એવા પ્રયોગ કરાવતા કે તમે તદ્દન એવી નકારાત્મક દશામાં હો ત્યારે પણ તમારું મનાધિકરણ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું છે ને ત્યારે તમે ભજન લખી શકો ત્યારે તમે ત્યારે ખરું. એવા પ્રયોગો કરાવે એમને, એમને નહીં ચાલે. હમણાં સુરતમાં મારી નાડી 150 હતી ત્યારે 3 ભજનો લખ્યા મેં સાક્ષી રાખીને ઉભા રહ્યા. અને કોઈ જગત વાળા મારા બેટા કોઈ માનશે નહીં કે 150 નાડી હોય ત્યારે કોઈ ફરી કોઈ લખતું હશે કે છે. એવું છે ત્યારે આ જે ભાવના છે ને એને ભાવ કહીએ છીએ. એ ભાવ ગમે તેવી આજે આ પ્રકૃતિની દશામાં એ પ્રકૃતિથી પર છે. ભાવમાં પ્રકૃતિ હોતી નથી. એ આપણે બુદ્ધિથી સ્વીકારીએ એ જોતો હોય ને એ ભાવ થયો હોય તો પછી ભાવ પ્રકૃતિની નિમ્નમાં નિમ્ન ગતિમાં આપેલો હોય તો એનો ભાવ છે તે તૂટતો નથી. પછી એ કાયમ જ તરકી એ માણસ કેમ આવો આવા કર્મમાં પ્રેરાયો એમ આપણને થાય. ત્યારે ઘણા લોકો શું કે ભાઈ એ તો પ્રારબ્ધ કર્મ એ નહી ચાલે. મારે એવું માન્યતા નહીં. કોઈક સંજોગને લીધે એવું બની ગયું, એવું બની જાય છે કોઈ સંજોગને લીધે. તો તે વખતે એની કઈ પરીક્ષા થાય છે તે વખતે ચેતનમાં છે કેમ અને એ પ્રત્યક્ષ એવું વર્તનથી બતાવે ત્યારે કરું, ત્યાં સુધી નહીં. મારા ગુરુ મહારાજ એવું કહેતા કે આ બધા અત્યારે તો આ બધા મંડળેશ્વરો અને સાધુ સંન્યાસીઓ એમ કે ઈસમાં એક્સપેરિમેન્ટ ક્યાં એ નહીં ચાલે. આમાં પણ પ્રયોગ છે, પ્રયોગથી તમારે સાબિત કરી બતાવવું પડશે. એટલે બીજા કોઈને બતાવવા તમારે જવાનું જ, તમારે પોતાએ પ્રયોગથી તમે આ પ્રકારના ચેતનાનિષ્ઠ છો એ તમારે પ્રયોગ વડે કરીને સાબિત થવું જોઈશે તમને. ત્યારે એ બાબત વિશે કોઈ લક્ષાતું નથી આપણામાં આમાં કોઈમાં એ થવા સિવાય. ત્યારે આના પણ કારણ કે ભાવ છે ભગવાનનો ભાવ સર્વોપરી છે, એ પ્રકૃતિથી પર છે, પ્રકૃતિનું એને કોઈ બંધન નથી. ત્યારે પછી એ પ્રયોગાત્મક રીતે સિદ્ધ થવું જોઈએ ને. પ્રયોગાત્મક રીતે સિદ્ધ ના થાય ત્યાં સુધી કેવી રીતે ગમે. આ જુઓ તો મારા શરીરને કેટલા બધા દર્દ છે, ત્યાં પાછા આ પાછો ઉમેરો થયો છે વોટર લોગિંગનો, કેટલો ત્રાસ થાય છે કઈ કરશે તો થવા દો તો પણ ભજન લખ્યા કરું. અને કોઈ ભગવાનની કૃપા છે કોઈને કોઈ પૈસા છપાવવાને આપ્યા કરે છે. હું કઈ સાહિત્યકાર નથી, જોડકણાકાર છું, જોડકણા લખું છું પણ મને મજા આવે છે. કારણ કે આટલું બધું દર્દ હોવા છતાં આપણે પેલામાં મન આપણું રાખીને સતત લખ્યા કરીએ તો આપણને એમ સમજણ પડે છે કે ના એ અંદરની મૂડી છે કરી. કોડેકેનાલમાં તો ત્યાં મને બહુ ઊંચાઈ ને બહુ દમ 2 ચોપડી લખી દે જીવન ઘડતર ને જીવન સુનામ ભાવ મળતી બંનેના પૈસા છપાવવાના એમ મળી ગયા. ત્યાં એમને એમ વિચારે તમે કહો છો અનુભવ તમારી એના તદ્દન વિરોધાત્મક સંજોગોમાં પણ એ એક ધારો ટકી રહે જયારે ક્યારે કરી વાત એ ગણી ચાલે. એના હોવાના એને રહેવાના એના પરિણામ આવે એની સાથે એની નિસ્બત નથી, એ નિષ્ફળી છે.
મારો પ્રશ્ન એવો છે
શરીર ને કઈ કશું નથી એના મનાદી કારણ. એટલે પાપ ધારો કે એવા કર્યા હોય વધારે તો આપણી વક્ર બુદ્ધિ થાય, વક્ર મન થાય. આ બધું આ મનાધિકરણમાં એની વક્રતા આવે, બાકી નહીં. અને રોગાદી વગેરે પણ છે તે મનાધિકરણને લીધે જ છે, એને કઈ બીજા કશાથી છે એવું નહીં. એટલે શરીરને કશું થાય કે દાખલા તરીકે ચોરી થઈ તો કે તમારા પાપને લીધે થઈ, એ વાત બરોબર નહીં. એ સંજોગ છે, કાળ સંજોગને કારણે પૃથક્કરણ કરીએ તો એ પૃથક્કરણ બધું કરવું જોઈએ એના વિશે, કે ખરેખર સાચી રીતે પાપ નું કયું છે અને સ્થળ સંજોગ ને કાળ ને લીધે કયું છે. પાછી મરકી કઈ તો એ સંજોગ ને કાળ ને લીધે એમાં તમારો પાપ નથી કશું. બુદ્ધિ થી મનાવી હતા ચેપી રોગ છે, એને લીધે થયું છે. એટલે એ બધું વિચારવું જોઈએ. એટલે જે કઈ થયું એ બધું પાપ ને લીધે થયું છે એમ નથી હોતું, એમ આપણા જીવનમાં હોતું નથી.
સમૃદ્ધિ થઈ એવું પણ
ના, એવું પણ નથી. એ પણ વાત સાચી, જાત મહેનત કર્યા સિવાય સમૃદ્ધિ નહીં થાય. કર્મ નું કારણ કરું, કર્મ નું કારણ નાની, કર્મ નું કારણ કરું. પણ એમાં મૂળ સિદ્ધાંત જોઈએ તો જે મા બાપ હોય છે અને એને જે છોકરા થાય છે એ એની સાથે કોઈ સંબંધ વાળા છે, એ છોકરા છે જે થાય છે ને એ જીવો વાતાવરણમાં છે, વાતાવરણની બહાર નથી. એ વાતાવરણમાં જીવો હોય છે અને પેલા મા બાપ ને એ લોકોની સાથે આકર્ષણ છે, એ જાણતા નથી. એમની ઈચ્છા છે છોકરા થવાની, છોકરા થવાની ઈચ્છા છે પાકી વાત. પણ અંતર માંથી એમને પેલા જે અવકાશમાં જીવો છે આવા તેવા લોકોની સાથે સંબંધ થઈ જતો હોય છે અને એ સંબંધ પછી એમને ક્યાંથી લાવે છે? અંદર માના પેટના ગર્ભાશયમાં એને ક્યાંથી લાવે છે? ખરી વાત તો એવી છે, એમાં પાપ પુણ્ય લીધે થતું હોય છે કે એવું કઈ નહીં. પણ સંબંધ મૂળ નો કરો પેલા જીવ સાથે, તેના લીધે પેલા લોકો છોકરા થવાને તો સૌ કોઈ મરજી હોય એમાં તો બે મત નથી. પણ એમનું આપણે કહીએ છીએ કે આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, તે સૂક્ષ્મ શરીર જે છે એ પેલા લોકોને જંકતું હોય છે. પોતાના હોવાથી એને પોતાના થઈ ગયા છીએ તો પોતાના હોવાથી એ પેલા ને જંકતા હોય છે, એને કારણે પેલા ખેંચાઈને આવે છે મારા પેટમાં. એમ કારણ હોય છે, ખરું કારણ તો આ છે. એમાં પાપ પુણ્ય નું કોઈ કારણ કે વાત નહીં. એ રીતે વિચાર કરીને આ કર્યું, મેં આ કહું છું તમને, એમને એમ નથી કહેતો હું, વિચાર કરીને. કારણ કે આપણામાં કેટલી બધી વાતો બધી ગરેજની રીતે આવી રહી છે, એટલી ગરેજની રીતે એ નીચે જ્ઞાનમાં. જ્ઞાન ને તો નૂતન કરેલું છે, નૂતન નૂતન હોવું જોઈએ. ત્યારે તે રીતે આપણે બધું વિચારવું, તમે તો જૂની ગરેડ પ્રમાણે જે તે બધું વિચારો તે નહીં ચાલે હવે આ જમાનામાં. અને એટલીસ્ટ આપણે તો સમજવું જોઈએ કે આ ગરેડ પ્રમાણે વિચારવું બરાબર નથી ને. આને આપણે નવું કંઈ સૂજન નવું વિચારીએ પણ તે પણ રેશનલ તો હોવું જોઈએ, આપણી બુદ્ધિ સ્વીકારે એવું હોવું જોઈએ. મારો એવો મત ખરો, એ પ્રમાણે જ હું કહું છું. બુદ્ધિ નકારે એવું નહીં, સ્વીકારે એવું નથી.
નીકળ્યું હમણાં અન્યની દ્રષ્ટિએ જ્ઞાનીને પ્રારબ્ધનો ભોગ કયો છે? આપે જે કહ્યું તે પ્રમાણે તેમની દ્રષ્ટિએ તો પ્રારબ્ધ અને તેનો ભોગ બંને બ્રહ્મથી ભિન્ન પ્રતીત થતા નથી એમ કે છે. એ પ્રમાણે કે જ્ઞાનીઓને પણ પ્રારબ્ધ વધારે બળવાળું અવશ્ય ફળ આપનારું છે, તેથી તેનો ભોગ વડે નાશ થાય છે અને પૂર્વના સંચિત ને ક્રિયમાનનો યથાર્થ જ્ઞાનરૂપી અગ્નિ વડે વિનાશ થાય છે. આ સર્વ કથન અન્યની દૃષ્ટિ વડે છે. બ્રહ્મના અને આત્માના એકપણાનો સાક્ષાત્કાર કરી કે જેઓ સર્વદા તે રૂપે સ્થિર થયેલા છે, તેમને ત્રણેય સંચિત ક્રિયમાનને પ્રારબ્ધ કદી પણ નથી, કેમ કે તેઓ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ જ છે. એવો આ શંકરાચાર્યનો આખો વિવેચુડામણ છે.
Thank you.